પૂજ્ય બેંસરી ચંપાબેનના સમયસાર કળસ 78-85 નો સાર.
એક પક્ષાંક છે, એક પક્ષાંક બધા અભિપ્રાયો છે, એટલે આત્મરાગી છે ને, આત્મદ્વેષી છે ને, આત્મ કોઈકે છે ને કોઈકે નથી ને, પછી કે આત્મ કારણ છે, આત્મ કારણ જ છે, એટલે કઈ દરેક પર્યાયો થાય એનું કારણ આત્મા છે, કારણ છે, કોઈ કે કારણ નથી, એ સ્વતંત્ર છે, બધું આત્મા કારણ નથી, કોઈ એમ કે છે, કોઈ એમ કે છે કે આત્મા કાર્યરૂપ છે, આત્મા કાર્ય છે, કોઈ કે આત્મા કાર્ય નથી, કાર્ય એટલે કે પર્યાય જે કરે ને, પર્યાયનું જે કાર્ય આવે એ કાર્યરૂપે છે, એકાંત કાર્યરૂપે નથી, કારણ ને કાર્ય બે છે આત્મા, એટલે એવું લખે છે નથી, એકાંત કાર્યરૂપે નથી, એકલો એક પર્યાયના કાર્યો પેદા કરે છે, એવું એકાંત છે, કાર્યરૂપે નથી આત્મા, પર્યાય રૂપે પરિણામ કરે એ જ દ્રવ્ય સ્વરૂપે, દ્રવ્ય અનાદિ અનંત શાશ્વત છે, કારણરૂપ છે અને કાર્યરૂપ પણ છે, તો એક પક્ષ કે છે આત્મા કાર્યરૂપ છે, કાર્યરૂપે પરિણામે ઈ આત્મા કહેવાય, એમ એકાંત એમ ના કહેવાય, કાર્યરૂપે પરિણામે ઈ આત્મા એમ નહીં, સમાજ લક્ષણ રૂપે પરિણામે ઈ આત્મા એમ નહીં, કેવળ જ્ઞાન રૂપે પરિણામે ઈ આત્મા એમ નહીં કે એક અનાદિ અનંત એમ શક્તિથી ભરેલો છે, એટલે એક પક્ષ કે છે કે આત્મા કાર્યરૂપ નથી, એક કે છે આત્મા કાર્યરૂપ છે, બે નયના બે પક્ષપાત છે, ચૈતન્યમાં જે એમ જે તત્વવેદી છે, બે પક્ષપાતથી રહિત થઈને આત્મ સ્વરૂપને વેદે છે, બે બે માંથી એક એક પક્ષમાં ઉભો નથી રહેતો, યથાર્થ જ્ઞાન કરે છે, જ્ઞાન કરીને એ રાગના પક્ષપાતથી છૂટી જાય છે, જ્ઞાન જેમ છે કઈ અપેક્ષા એ કારણ છે, કઈ અપેક્ષા એ કાર્ય છે, બે અપેક્ષાને સમજી અને એ છૂટી જાય છે, વિકલ્પથી છૂટી જાય છે, વિકલ્પથી અતિક્રાંત થઈ જાય છે, એ વિકલ્પ ક્યાં સુધી વસ્તુ સ્વરૂપ સમજાય નહીં ત્યાં સુધી, એક પક્ષમાં રોકાઈ જવું એ વસ્તુનું એનું મૂળ સ્વરૂપ નથી, એ તો રાગ છે, વિકલ્પ છે, કોઈ કે છે આત્મા ભાવ સ્વરૂપ છે, કોઈ કે આત્મા અભાવ સ્વરૂપ છે, કે આત્મા પોતે પોતાના ભાવ સ્વરૂપ છે, પણ પરની અપેક્ષા એ અભાવ સ્વરૂપ છે, કઈ આત્મા એકાંત અભાવ સ્વરૂપ છે પણ નથી, આત્મા પોતાથી ભાવ સ્વરૂપ પણ બીજાથી અભાવ સ્વરૂપ, બીજાના ભાવો એનામાં નથી, પોતાના ભાવો પોતામાં છે, એકાંત ભાવરૂપ એટલે બીજાના ભાવરૂપ ને પોતાના ભાવરૂપ એમ નથી, પોતાના ભાવરૂપ છે ને બીજાની અપેક્ષા એ અભાવ સ્વરૂપ છે, એ કે છે કે આત્મા ભાવ સ્વરૂપ છે, એ કે છે આત્મા અભાવ સ્વરૂપ છે, એટલે કે ભાવ સ્વરૂપ નથી, એમ બે નયના પક્ષપાતમાં જે તત્વજ્ઞાની છે એ રોકાતો નથી, એની અપેક્ષા સમજે છે, હું મારી અપેક્ષા એ ભાવ અને પરની અપેક્ષા એ અભાવ સ્વરૂપ છું, એમ યથાર્થ જ્ઞાન કરીને બે વિકલ્પ થયું, બે નયોના પક્ષપાતથી છૂટી અને ચૈતન્ય સ્વરૂપ જેમ છે તેમ અનુભવે છે, આત્મ સ્વરૂપને વેદે છે, વિકલ્પના પક્ષપાતથી અતિક્રાંત થઈ જાય છે અને ચૈતન્ય સ્વરૂપને અતિક્રાંત થઈને નિર્વિકલ્પ દશાને અનુભવે છે, અને જ્ઞાયક ધારા પણ એને વિકલ્પના કોઈ પક્ષપાતમાં રોકાતી નથી, જાણનાર રહે છે, માત્ર ક્યાંય અટકતો નથી અને વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ દશાને પ્રાપ્ત થાય છે, નાયકની નાયક ધારાને રાખે છે અને નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરે છે, કોઈ પક્ષપાતમાં અટકતો નથી, કોઈ કહે છે કે આત્મા એક સ્વરૂપ છે, એવી ભલે એ કહે છે એક સ્વરૂપ નથી એટલે કે અનેક પણ છે, તો કોઈ એક સ્વરૂપ છે એ બરાબર, કે ગુણને પર્યાયો એમાં એના લક્ષણને કાર્યથી જુદા, બાકી વસ્તુ સ્વરૂપે એક છે, એક છે પણ એકાંત એક જ છે, કે એમાં કંઈ ગુણો નથી ને પર્યાયો પણ નથી, એમ પણ નથી, એમાં ગુણ પર્યાયો છે અને વસ્તુ સ્વરૂપે એક છે, તો એક એકાંત એક છે, એક એક નથી અનેક છે, એમ બે નયોના બે પક્ષપાતોમાં તત્વ વેદી અટકતો નથી, એનાથી છૂટો પડીને એ વસ્તુ સ્વરૂપને વેદે છે, જેમ છે તેમ યથાર્થ સ્વરૂપને વેદે છે, નિર્વિકલ્પ દશાની પ્રાપ્તિ કરે છે, બે પક્ષોને ઓળખી લે છે, બેનું જ્ઞાન કરે છે, કઈ અપેક્ષા એ પોતે પોતે પોતામાં વસ્તુ સ્વરૂપે છે એને પડતી નથી, એને બરાબર ઓળખી લે છે, કઈ સ્વરૂપ કઈ અપેક્ષા એક છે અને કઈ અપેક્ષા અનેક છે એને બરાબર ઓળખે છે, કઈ અપેક્ષા એક છે અને કઈ અપેક્ષા એક નથી એમ બે ને ઓળખી અને પોતાના ચૈતન્ય સ્વરૂપને વેદે છે. અનેક જાતના મતો આમાંથી નીકળે છે ને, એક નયનો પક્ષપાત કરી એનો આગ્રહ કરીને એમાંથી એક પક્ષ ઉભો થઈ જાય છે, એ પક્ષ ઉભો થઈને એમાંથી પછી એક વાડો થઈ જાય છે, એવું થઈ જાય છે. હા, પંચમ કાળમાં એવી જાતના વાડાઓ અજણે ક્ષણિક ને માનનારા, એકાંત કુટસ્થ માનનારા એવા બધા વાડાઓ થઈ પડે છે, એ બધા નખા નખા પછી મત થઈ જાય, એક પક્ષનો પકડ કરવાથી એવું. પણ જે તત્વજ્ઞાનનો જાણનારો છે, બે માંથી યથાર્થ સ્વરૂપને જાણી અને તત્વ સ્વરૂપને વેદે છે, વસ્તુનું સ્વરૂપ એવું અચિંત્ય છે એ પક્ષપાતમાંથી પોતે યથાર્થ સ્વરૂપ જાણવું, એ જે ખરો અંદર જિજ્ઞાસુ હોય અને જેને આત્માની લગ્નિ લાગી હોય તે જ યથાર્થ સ્વરૂપને જાણી અને પક્ષપાતથી રહિત થાય છે, નહીતર કેટલાક એક એક પક્ષોમાં અટકી જાય છે, કોઈ કે આમ છે ને કોઈ કે આમ છે એમાં અટકી જાય છે, કોઈ કે છે કે આત્મા શાંત છે કે અંતવાળો છે, કોઈ કે આત્મા શાંત નથી, એ પર્યાય અપેક્ષા એને એનો અંત છે કે અપેક્ષા અંત નથી, કોઈ કે આત્મા શાંત છે કે એનો અંત આવે છે, એનો અંત નથી આવતો, અંત વગરનો શાશ્વત તો આત્મા છે, પર્યાય અપેક્ષા એ પર્યાયનો અંત, પર્યાય ક્ષણે ક્ષણે નવી બને, કઈ દ્રવ્ય નવું થતું નથી, કઈ દ્રવ્ય ક્ષણે ક્ષણે નવું નવું કહેતું નથી, એ દ્રવ્યની ઉત્પત્તિ નથી, પર્યાય ઉત્પન્ન થાય પર્યાય નો અંત, દ્રવ્યની ઉત્પત્તિ નથી, આત્મા તો અંતવાળો ક્ષણે ક્ષણે ઉપજે છે એવું આત્મા નથી, ફરી આત્મા શાંત એટલે અંતવાળો નથી, આત્મા અનાદિ અનંત શાશ્વત છે, એ અંત વગરનો છે, એવા અનેક જાતના જગતમાં પક્ષપાતો છે, અને જે યથાર્થ એ મોટા વાળાઓ છે, અને વાળા સિવાય પોતે જે જે જીવો અમુક અમુક પક્ષોમાં અટકી જાય છે એને પક્ષથી છૂટો પડીને નાયકને નાયક રૂપે ઓળખતો નથી, નાયકનો દ્રવ્ય પર્યાયનું સ્વરૂપ યથાર્થ જાણતો નથી, એક અનેકને જાણતો નથી, કારણ કાર્યને જાણતો નથી, કોઈ અપેક્ષાઓને જાણ્યા વગર એમાં ને એમાં પકડાઈ જાય છે તો એને નાયકને પરિણતિ નાયક રૂપે પ્રગટ થતી નથી, અમુક અમુક પક્ષોમાં લોકે છે એની અપેક્ષાઓ સમજ્યા વગરમાં વગર એમાં ને એમાં બધા વિકલ્પથી છૂટી અને આત્મામાં જે લીન થાય છે તે સાક્ષાત અમૃતને પીવે છે. કોઈ કે છે કે આત્મા નિત્ય છે, આત્મા નિત્ય છે, કોઈ કે છે આત્મા નિત્ય નથી, આત્મા નિત્ય છે, દ્રવ્ય અપેક્ષા નિત્ય છે, પર્યાય અપેક્ષા નિત્ય છે, કોઈ કે આત્મા નિત્ય છે કોઈ કે નિત્ય નથી, એક નિત્ય છે અનાદિ અનંત છે પણ પર્યાય અપેક્ષા એની અપેક્ષાઓ સમજવી જોઈએ, એકને એક આત્મામાં એક જ આત્માની અંદર બે વિરોધી ધર્મો વિરોધી ભાવો રહેલા છે, એ વિરોધી ભાવોને અંદર એનો ઉકેલ કરવો, એ જે યથાર્થ જે વિચિક્ષણ હોય એ જ એનો ઉકેલ કરીને પોતે પોતાના મુક્તિના પંથને સાધે છે, એનો યથાર્થ ઉકેલ કરે નથી, એક પર્યાયના પક્ષમાં એમ ઉભો રહે તો અનાદિથી પર્યાયનો પક્ષ અન્યાય કર્યો, પણ દ્રવ્યને સમજીને પર્યાયનો કંઈ નિષેધ કરે તો પણ એ વસ્તુનો એક ભાગ સમજતો નથી, દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ જેમ છે તેમ સમજે, નિત્ય અને અનિત્યનું સ્વરૂપ જેમ છે તેમ સમજે તો એ આગળ જાય છે, નિત્ય આગળ જઈ શકતો નથી, દ્રવ્ય અને પર્યાયનું સ્વરૂપ ઉત્પાદન સ્વરૂપ જેમ છે એમ સમજે તો એ વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજે છે, તો એનો મુક્તિનો પંથ પ્રગટ થાય છે. ના એક વસ્તુ સ્વભાવે શાશ્વત છે, પર્યાય અપેક્ષાએ અનિત્ય છે, જેમ છે તેમ સમજે. બે નયોના પક્ષપાતમાં રોકાવાથી આગળ જઈ શકતો, એને એક વિકલ્પ આમ કે એક વિકલ્પ એને ખેંચાતાણી ખેંચાતાણી વસ્તુ સ્વરૂપમાં હોઈ શકતી નથી. જેમ છે તેમ સ્વરૂપ સમજીને અંદર સમાઈ જવું, એ જે મુક્તિના પંથે પડેલાનું એક કાર્ય છે. કોઈ કે આત્મા વાંચે છે કે વચનમાં આવી શકે એવો છે, કોઈ કે આત્મા વાંચે નથી વચનમાં આવી શકે એવો. બે નયોના બે પક્ષો છે, કોઈ અપેક્ષાએ વચનમાં આવ્યો છે અને કોઈ અપેક્ષાએ વચનમાં નથી આવ્યો. તો એક વચનમાં આવે એવો છે, એક નથી આવ્યો. અપેક્ષા સમજ્યા વગર બે જાતના વિકલ્પમાં રોકાવું, તે એક જાતનો નય પક્ષોમાં રાગના પક્ષોમાં રોકાવા જેવું છે. એ વચનમાં આવી શકે એવું છે. ભગવાનની દિવ્ય ધ્વનિની અંદર આખું જગ બ્રહ્માંડનું સ્વરૂપ આવે છે, દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ આવે છે, વસ્તુ સ્વરૂપ જેવું છે તેવું અનંત રહસ્યથી ભરપૂર ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવે છે. આત્મા કહી શકાય એવો છે, એનું અમુક અપેક્ષાએ એની અમુક રીતે જે વાણીમાં આવે છે કે એનો દ્રવ્ય ગુણ પર્યાય ઉત્પાદ હોય ધ્રુવ આદિ તેવું બ્રહ્માંડનું સ્વરૂપ લોકાલોકનું સ્વરૂપ એવી ધ્વનિમાં આવે છે. પણ એ જે પૂરેપૂરું છે અંદર જે દ્રવ, એ પોતે કઈ વાણીમાં આવતું નથી. વાણી તો જુદી છે ને દ્રવ જુદી છે. દ્રવ એ કઈ પૂરેપૂરું જેટલું અંતરમાં જે શક્તિથી ભરેલું, એ કઈ દ્રવ પોતે વાણીમાં આવતું નથી. એટલે કોઈ અપેક્ષા એ નથી કહી શકાય અને કોઈ અપેક્ષા એ કહી શકાય છે. જે સ્વરૂપ સર્વજ્ઞ દીઠું જ્ઞાનમાં કહી શકાય નહીં તે પણ શ્રી ભગવાન. જે જ્ઞાનમાં આવ્યું, જે અનુભવમાં આવ્યું, એ અનુભૂતિ બીજાને દેખાડી શકાતી નથી. એ અનુભૂતિ આવી છે એમ કઈ એને એને ત્રાદૃશ્યને પ્રત્યક્ષ કરીને બીજાને એમ દેખાડી શકાતી નથી. કે કેવળ જ્ઞાન કેવું હોય એમ ચિત્રની માફક એમ એને કોઈ વસ્તુની માફક દેખાડી શકાતું નથી. પણ એનું સ્વરૂપ જણાવે છે, એના લક્ષણથી ઓળખાવે છે, એના વિસ્તારથી એના કારણ કાર્ય અને એ વસ્તુ સ્વરૂપ સમજાવી શકાય. જેવું છે એવું જેટલું આવે એવું પૂરેપૂરું દિવ્ય ધ્વનિમાં એનું પૂરું રહસ્ય આવે છે. પરંતુ એ કઈ કોઈને એમ કેવળ જ્ઞાન એમ કઈ બહાર ચિત્રની માફક એમ એ દ્રવ કઈ વાણીમાં આવી જતું નથી. દ્રવ તો જુદી છે, માટે એ કહી શકાતું નથી, વાણીમાં આવતું નથી. એ અપેક્ષા એમ કહેવાય છે. કેમ કે કોઈને કોઈનો અનુભવ કહેવાય છે ને, કોઈનું કાળજું કોઈને દેખાડી શકાતું નથી. એમ કે દ્રવ પોતે કઈ બીજાને એ પોતાનું પરિણતિ અનુભૂતિ બીજાને બહાર દેખાડી શકાય, પણ એ જે એ રીતે પરિણમે એ એને જાણી શકે. છતાં દિવ્ય ધ્વનિમાં ભગવાનની વાણીમાં બધું આવે છે. એ કોઈ અપેક્ષા એ કહી શકાય એવું છે, કોઈ અપેક્ષા એ નથી કહી શકાય. માટે બે નયોના બે પક્ષો બાબત છે. કેવો હોય અથવા ઘીનો સ્વાદ કેવો હોય એનું વર્ણન કરે તો એ જે સ્વાદ જે એને લીધો હોય એનું એના લક્ષણો ઓળખાવે, એને એના કારણ કાર્યોથી એને કોઈને ઉપમા આપીને કોઈ લક્ષણોથી બતાવે. પણ એનો સ્વાદ કેવો હોય એ કઈ બીજાને દેખાડી શકાતું નથી. એનું વર્ણન એમ એવી રીતે થઈ શકતું નથી. એમ સ્વાનુભૂતિનું વર્ણન એમ નથી થઈ શકતું, પણ એના લક્ષણથી એના અમુક જાતના સ્પષ્ટીકરણથી એને કહી શકાય છે. એટલે કોઈ અપેક્ષા એ કહી શકાય છે, કોઈ અપેક્ષા એ નથી કહી શકતી. ભગવાનની વાણીમાં પૂરેપૂરું આવે છે એમ કહેવાય છે, તો પણ બાકી રહી જાય છે કે દ્રવ પોતે વાણીમાં આવી શકતું નથી. અનુભવ ગોચર માત્ર રહ્યું છે, અનુભવમાં માત્ર જ્ઞાન રહ્યું છે. એવા નયોના પક્ષપાતો જગતમાં છે. આચાર્યદેવ કે છે એ બધા પક્ષપાતોથી પૂછું અને વિકલ્પથી અતિક્રાંત થઈ અને સ્વરૂપમાં લીન થાય યથાર્થ જ્ઞાન યથાર્થ પ્રતીત કરીને સ્વરૂપ અમીન થઈ ગયા, સ્વરૂપે સમાયા જેવા નિગ્રંથ નો પંથ અંત નો એ સ્વરૂપમાં સમાઈ જાય. પક્ષાથી અતિક્રમ થઈને સ્વરૂપમાં સમાઈ જાય તો નિર્વિકલ્પ દશા થશે. કોઈ કે છે આત્મા નાના રૂપ છે, કોઈ કે આત્મા નાના રૂપ નથી, એટલે કે આત્મા અનેક રૂપ છે, કે અનેક એના ગુણ પર્યાયો અનેક અનેક છે. એ બધો આત્મા જ છે કે જ્ઞાન રૂપે, દર્શન રૂપે, ચારિત્ર રૂપે, એ બધા અનેક અનેક રૂપે આત્મા છે. કોઈક અનેક રૂપે નથી, એકનો એક આત્મા છે. એ બધા અનેક રૂપે થઈ ગયું નથી, એક જ આત્મા છે. જ્ઞાન રૂપે તે આત્મા, દર્શન રૂપે આત્મા, ચારિત્ર રૂપે આત્મા, અનેક જાતના વિભાવ પર્યાય પરિણામ એક જ છે. પર્યાય અનેક જાતની થઈ પણ પોતે તો એક જ છે. એક કે છે અનેક છે, એક એક છે, એવડો કે અનેક છે, એમ બે નયોના બે પક્ષપાત. એને વિવાદ ઉભો થાય છે, વિરોધ ઉભો થાય છે. એ વિરોધ સમાવવાના માટે અનંત ધર્મ મૂર્તિ, અનેકાંત મૂર્તિ નિત્યમ એ પ્રકાશ કરે. અનેકાંતમય મૂર્તિ છે, એ વિરોધને મટાડે છે. સરસ્વતીની મૂર્તિ એ છે, એ બધો વિવાદ મટાડે છે. ત્યાગ વાદ વસ્તુનું સ્વરૂપ છે, એ બધું આ વિરોધને મટાડે. ઉભય નય વિરોધ ધ્વંસની ત્યાગ પદાર્થ છે. ઉભયને વિરોધને નાશ કરનારી સાત પદરૂપી ચિહ્ન જિનેન્દ્ર ભગવાનનો એ બધો વિરોધ મટાડે છે. અપેક્ષા સમજવાથી બધો વિરોધ શાંત થાય છે, અને વિકલ્પથી નય પક્ષોથી અતિક્રમ થયો છે. એની અપેક્ષાઓ સમજવાથી, જે અપેક્ષાઓ નથી સમજતા તે વિરોધ. દ્રવ્ય પર્યાયને જે જુદું સમજતા નથી, દ્રવ્ય પર્યાયનું જે દુઃસ્વરૂપ અનંત ગુણોનું પર્યાયોનું જે સ્વરૂપ નથી સમજતા, એના વિરોધ એમને ઉભારવો છે. કોઈ આ જગતમાં અનેક પક્ષો છે ને, કોઈ કે નિત્ય છે, કોઈ કે કુટસ્થ છે, કોઈ કે ક્ષણિક છે, આત્મા નવું નવું ઉભું થાય છે, કોઈ કે નહીં, એકમાં કઈ ફેરફારો થતા નથી, તો એક છે. એમાં કોઈ જાતના પર્યાય કે દ્રવ્ય કે વસ્તુ સમજતા નથી, એના વિરોધ એમને ઉભારે છે. જિનેન્દ્ર ભગવાનની વાણીમાં એવું કે આત્મા અનેકાંત મૂર્તિ છે, અનેકાંત સ્વરૂપ આત્માનું છે, એક જ આત્મા અનેક રૂપનો ધરનારો છે, અને એ અનેક રૂપ છે એ એક આત્માનો જ છે. અનેક રૂપનો ધરનારો આત્મા, અનંત રૂપનો ધરનારો એક આત્મા છે. અને એકમાં અનંત ને અનંતમાં એક એવું વસ્તુનું સ્વરૂપ છે. અનંતમાં એક રહેલો છે, એકમાં અનંત રહેલો છે, એવો આત્મા અને અપેક્ષાઓ સમજી. એ બધા અનંત રૂપો એટલે અનંત ગુણ રૂપે, અનંત પર્યાયો રૂપે એ એક આત્મા જ છે. એનું સ્વરૂપ કોઈ અદ્ભુત છે. અનેકાંત રૂપે પરિણમેલો આત્મા એ અનેકાંત રૂપે, એને અનેકાંત જ્ઞાનથી ઓળખી શકાય છે. અનેકાંત સ્વરૂપ આત્માનું અનેકાંત જ્ઞાનથી ઓળખી શકાય છે. જ્ઞાન સ્વરૂપ આત્માનું અનંત અનંત જ્ઞાન, એનું જ્ઞાન ક્યાંય, એનું મર્યાદા ને એટલું અપાર જ્ઞાનથી ભરેલો આત્મા, એવી અપાર શક્તિ છે. એ પોતે પોતામાં રહેલો અપાર, એનું ક્ષેત્ર અમુક, એને ભાવ અનંત હોય એવું વસ્તુ છે. કે કોઈ કેનું ક્ષેત્ર માપસર, ક્ષેત્ર થોડું અને ભાવ અનંત, આ તે કઈ જાતનું છે? કે કોઈ એમ કે એના અનંત અનંત ભાવોથી ભરેલો, તો એને રહેવા માટે એટલે એટલા એના ભાવ શક્તિને અનંત ક્ષેત્ર જોઈ, અનંત આ ક્ષેત્ર વગેરે એવડો મોટો ભાવ કેવી રીતે માતો હશે? અસંખ્ય પ્રદેશના ક્ષેત્રની અંદર અનંત ભાવોથી ભરેલા અનંત ગુણો તો સમાયેલા છે, પણ એ જ્ઞાન ગુણની અનંત શક્તિ એમાં અસંખ્ય ક્ષેત્રમાં અનંત શક્તિ ભરેલી છે. એ અનંત આ ભાવોને રહેવા માટે એને અનંત ક્ષેત્ર જોતું નથી. ક્ષેત્ર એનું અસંખ્યાત છે, પણ ભાવો એના અનંત છે. અનંત ભાવો અસંખ્યાત ક્ષેત્રમાં રહે છે. અસંખ્યા ક્ષેત્રની અંદર એક જ્ઞાન ગુણ આખા લોકો લોકને જાણનારો, કે જ્ઞાન પોતે સ્વયં નાયક પરિણતે નિર્મળતા રૂપે પ્રગટ રૂપે જયારે પરિણમે ત્યારે એ જ્ઞાનની પર્યાયની અંદર આખું લોકાલોક ભાષ્યમાન થાય. એટલું અનંત ક્ષેત્ર, અનંતો કાળ, જે ગયો કાળ ગયો અનંતો, કે જેની કઈ માપ નથી એટલો ભૂતકાળ ગયો, વર્તમાન ભવિષ્યકાળ અનંતો, એ અનંતો કાળ જાણે અને વર્તમાન અનંત ક્ષેત્ર જાણે, કે જેના અલોકાશનો કઈ મર્યાદા નથી, એ અનંતો ક્ષેત્ર જાણે, અનંતા દ્રવ્યોને જાણે અને અનંતા અનંત કાળ જાણે, અનંતા ભાવો જાણે, પોતાના અનંતા ભાવે દરેકના અનંતા ભાવોને જાણે, એટલી શક્તિ જ્ઞાનમાં જાણવાની છે. એ પોતાના ક્ષેત્રમાં રહીને અનંતા ભાવો, ગ્રહક્ષેત્ર કાળ ભાવને અનંત અનંતને જાણે છે. તે એક સમયની અંદર બધું જાણે, એવી તો એની શક્તિ કોઈ અચિંત્ય છે. એને જાણવા માટે, જોવા માટે એ ક્ષેત્રમાં જવું પડતું નથી, કે એ ક્ષેત્રમાં શું છે ત્યાં જઈને જોયા હું પછી કહું, ભલે એને નિર્મળ શકું. ત્યારે એ નિર્મળ થાય એટલે બીજાને જોવા માટે બધે વ્યાપી જાય છે, એ બધા લોકમાં વ્યાપી જાય એટલે બધાને જાણે છે એવું નથી. એનું ક્ષેત્ર અસંખ્યાત, એમાં એને સંકોચ વિસ્તારનો સ્વભાવ છે, વિસ્તાર કરે તો આખા લોકમાં પસરી જાય એવું ક્ષેત્ર. પણ એ જાણવા માટે આખા લોકમાં એને પસરવું પડતું નથી, એ બધું જાણવા માટે એમાં પસરે તો જાણે એવું નથી, દૂર રહીને બધાને જાણે છે. એને ક્ષેત્રને કાંઈ સંબંધ નથી, એવા અનંતને જાણે એવો એનો સ્વભાવ, જ્ઞાનમાં એટલું રહેલું છે, એવી એની અનંત શક્તિ છે. તો એમાં પછી કે કોઈ કંઈક જ્ઞાન આત્માને જાણે, કોઈ આત્મા પરને જાણે, કોઈ કે આત્મા પોતાને જાણે, પરને ન જાણે, પરને જાણે તો આત્માને ન જાણે, કોઈ કે સ્વ પર પ્રકાશક છે આત્મા, પોતાને જાણે ને પરને જાણે, પોતામાં રહીને પોતાના અનંતા ભાવને બીજાના અનંતા ભાવ, બીજાના ગ્રહક્ષેત્ર કાળ ભાવને અનંત જાણીને પોતાના થાય એવી એની શક્તિ છે. એ બધા નયોના પક્ષપાતો છે, એ નયોના પક્ષપાતમાં નયો કરતા જે પોતાનો સ્વભાવ યથાર્થ છે એને ઓળખીને એમાં સમાય જાય તો એને મુક્તિની સાધના છે, તો એને સ્વાનુભૂતિની દશા પ્રગટ થાય, તો એમાં કેવું જ્ઞાન પ્રગટ છે.
આશીર્વાદ આપનાર ભગવતી માતનો જય હો.